લુકની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય. એક વિશ્રામવારને દહાડે તે ખેતરમાં થઈને જતો હતો ત્યારે તેના શિષ્યો કણસલા ટોળતા હતા અને હાથે મસરીને ખાતા હતા. પણ ફળોશીઓમાંના કેટલાકે પૂછ્યું કે વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો? ઈશ્વરે તેઓને ઉત્તર આપ્યો કે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના મંદિરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી અને પોતાના સાથીઓને પણ આપી. વળી તેણે તેઓને કહ્યું કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. એક બીજે વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતો હતો ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહીં તે વિશે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ટાંકી રહ્યા હતા, એ માટે કે તેના ઉપર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે. પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેણે કહ્યું કે ઉઠીને વચમાં ઊભો રહે. એટલે તે ઉઠીને વચમાં ઊભો રહ્યો. પછી ઈશ્વરે તેઓને કહ્યું કે હું તમને પૂછું છું કે વિશ્રામ વાળે સારું કરવું કે માઠું કરવું, જીવને બચાવવો કે તેનો નાશ કરવો, એ બે માંથી કયું ઉચિત છે? પછી તેણે ચો તરફ નજર ફેરવીને તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર. તેણે તેમ કર્યું એટલે તેનો હાથ સાજો થયો. પણ તેઓ બાવળા બની ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે ઈસુ વિશે આપણે શું કરીએ. તે દિવસ માટે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દહાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યને બોલાવીને તેઓના માંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા, એટલે સિમોન જેનું નામ તેણે પીતર પણ પાડ્યું અને તથા તેના ભાઈ આંદ્રીએ અને યાકૂબ તથા યોહાનને, ફિલિપને તથા બલથોમીને, માર્થીને તથા થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને તથા સિમોન જેને જેલોટીસ કહેતા હતા તેને, યાકૂબનો ભાઈ યહુડા, યહુડા ઈસ્કારિય જે વિશ્વાસઘાતી હતો તેને, અને તેઓની સાથે પહાડ ઉપરથી ઉતરીને મેદાનમાં ઉભા રહ્યા. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહુદિયામાં તથા યરૂશલેમના અને તૂર તથા સુડોમના કાંઠાના લોકોના મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળતા તથા પોતાના રોગથી સાજા થવા સારું આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સઘળા લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા કેમ કે તેમાંથી પરાક્રમ નીકળીને સઘળાને સાજું કરતું હતું. તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રો, તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે. ઓ હમણાના ભૂખ્યાઓ, તમને ધન્ય છે કેમ કે તમે તૃપ્ત થશો. ઓ હમણાના રડનારાઓ, તમને ધન્ય છે કેમ કે તમે હસશો. જ્યારે માણસના દીકરાને લીધે માણસોનો તમારો દ્વેષ કરશે અને તમને બહાર કાઢશે, તમને મેણ મારશે અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે ત્યારે તમને ધન્ય છે. તે ડારે આનંદ કરો ને ખુશાલીમાં કૂદો કેમ કે જુઓ આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે તેઓના બાપ દાદા પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા. પણ તમે શ્રીમંતોને અફસોસ છે કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો. ઓ હમણાના ધરાયેલાઓ, તમને અફસોસ છે કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાના હસનારાઓ, તમને અફસોસ છે કેમ કે તમે શોક કરશો, નરશો. જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે કેમ કે તેઓના બાપ દાદાઓને જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા. પણ હું પણ સાંભળનારાઓને કહું છું કે તમારા વેડિયો પર પ્રેમ કરો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શ્રાપ દે છે તેઓને આશીર્વાદ દો. જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારું પ્રાર્થના કરો. જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો અંગરખો લઈ લે તેનાથી તારું બદન પણ પાછું રાખતો લા. જે કોઈ તારી પાસે કઈ માંગે તેને તે આપ, અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માંગીશ નહીં. અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓના પ્રત્યે વર્તો. તમારા પર જેવો પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાપીઓ પણ પોતાના પર પ્રીતિ રાખનારા પર પ્રીતિ રાખે છે. જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો છો કરો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાછું લેવા સારું પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વેડિયો પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો, પચવાયા વગર ઉછીનું આપો, તેથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાક્રમના દીકરાઓ થશો, કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયારું છે. માટે જેવો તમારો બાપ દયારુ છે તેવા તમે દયારુ થાઓ. કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠેરાવો અને તમને કોઈ દોષિત નહીં ઠેરાવશે. છોડો ને તમે છોડાશો, આપો ને તમને અપાશે. સારું માપ દાબેલું અને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી ને પાછું માપી આપવામાં આવશે. તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે શું આંધ્રો આંધ્રાને દોરી શકે, શું બંને ખાડામાં પડશે નહીં. શિષ્ય પોતાના ગુરુ કરતા મોટો નથી, પણ પ્રત્યેક જન સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે. તારી પોતાની આંખમાંનો ભારતીય ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખનું તડપલું કેમ જુએ છે? અથવા તારી પોતાની આંખમાંનો ભારતીય ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? તો ઓ ઢોંગી, તું પહેલા પોતાની આંખમાંથી ભારતીયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાનું તને સારી પેઠે સૂચશે. કેમ કે કોઈ સાડા ઝાડને નઠાળું ફળ આવતું નથી, વળી નઠાળા ઝાડને સાડું ફળ આવતું નથી, કેમ કે ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. કેમ કે કાંટાના ઝાડ ઉપરથી લોકો અંજીર વીણતા નથી અને ઊંટકટા ઉપરથી દ્રાક્ષો વીણતા નથી. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડો માણસ પોતાના મનના ભંડારમાંથી ભૂંડું કાઢે છે, કારણ કે મનના ભરપૂરાપણામાંથી તેનું મોં બોલે છે. તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી? હરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તથા પાડે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ. તે એક ઘર બાંધનાર માણસ જેવો છે કે જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે રેલ આવી ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે સારી રીતે બાંધેલું હતું. પણ મારી વાતો જે સાંભળીને પાડતો નથી તે એક માણસના જેવો છે કે તેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું અને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયું અને તે ઘરનો સમય નાશ થયો. લોકનો સાતમો અધ્યાય. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાયા પછી તે કફરનૂરમાં આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહલો હતો તે માંડો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેને સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલાવીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેને પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો અને તેના ઘરથી વેગળો નહોતો. એટલામાં સુબેદાર તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલાવીને કહેવડાવ્યું કે પ્રભુ તું તસ્તી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં, પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ સુબેદાર માણસ છું અને મારે તાબે સિપાહીઓ છે. એકને કહું છું કે જા એટલે તે જાય છે અને બીજાને કહું છું કે આવ તો તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર તો અને તે કરે છે. આ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેને પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઈસરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદાર જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા. ત્યારે તેના માંડા ચાક અને સાજો થયેલો જોયો. થોડી મુદત પછી નાય નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોકો પણ તેની સંગાથે ગયા. હવે શહેરની ભાગોળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેનો તેઓ એક મુયેલા માણસને બહાર લઈ જતા હતા અને તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડમાં તે પાસે આવીને ઠાઠડીને અડક્યો એટલે ખાંડિયા ઉભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે તે મુયેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેની માને સોંપ્યો. તેથી સગરાને ભય લાગ્યો અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઉભો થયો છે અને દેવ પોતાના લોક પર રહેમ નજર કરી છે. તેના સંબંધી આ વાત આખા યહુદ્યામાં તથા આસપાસના સગરા પ્રદેશમાં ફેલાઈ ગઈ. યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી. ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના બેને તેની પાસે બોલાવી તેઓને પ્રભુની પાસે મોકલાવી તેને પૂછ્યું કે જે આવનાર તે તું છે કે અમે બીજાની વાત જોઈએ. તે માણસોએ તેની પાસે આવીને તેને કહ્યું કે બાપ્તિસ્મા યોહાને તારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું છે કે અમે બીજાની વાત જોઈએ. એ જ વેરાએ તેને નાના પ્રકારના રોગથી તથા પીડાથી તથા ભૂંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા અંધરાને દેખતા કર્યા અને તેને તેનો ઉત્તર આપ્યો કે તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો. એટલે આંધળા દેખતા થયા છે, લૂલા ચાલતા થયા છે, રક્તપિત્તાઓ શુદ્ધ કરવામાં આવે છે, બહેરાઓ સાંભળતા થયા છે, મુયેલાને ઉઠાડવામાં આવ્યા છે, દરિદ્રની સુવાતા પ્રગટ કરવામાં આવી છે ને જો કે મારા સંબંધી ઠોકર નહીં ખાશે તેને ધન્ય છે. યોહાનના ખેપિયાઓ ગયા. પછી તે લોકો યોહાન સંબંધી પૂછવા લાગ્યા કે તમે રાનમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને? પણ તમે શું જોવા ગયા હતા? શું ઝીણા લુગડા પહેરેલા માણસોને? જુઓ, જેવો ભપકાદાર લુગડા પહેરે છે તથા એસો આરામ ભોગવે છે તેવો તો રાજ દરબારમાં હોય છે. પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? શું તમને કહું છું કે હા, પ્રબોધક કરતા જે ઘણો મહાન છે તેને, જેના સંબંધી એમ લખ્યું છે કે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું કે જે તારી આગળ તારો માર્ગશીર્ષ કરશે તે એ જ છે. હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેવો જન્મ છે તેઓમાંના યોહાન કરતા કોઈ મોટો થયો નથી. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે તે તેના કરતા મોટો છે. એ સાંભળીને સર્વ લોકો તથા દાણીઓ જેઓ યોહાનના બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા હતા તેઓએ દેવ યથાર્થ છે એમ કબૂલ કર્યું. પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા. માટે તેઓને વાસ્તે દેવનો જે ઈરાદો હતો તેનાથી નિર્થક કર્યા અને આ પેઢીના માણસોને હું સાની ઉપમા આપું, તેના જેવો કોણ છે? તેઓ તો છોકરાના જેવા છે જેઓ ચૌટામાં બેસીને એકબીજાને હાંક મારે છે કે અમે તમારી આગળ વાંસરી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે વિલાપ કર્યો પણ તમે રડ્યા નહીં. કેમ કે યોહાન બાપ્તિસ્મા રોટલી ખાતો કે દ્રાક્ષરસ પીતો આવ્યો નથી અને તમે કહો છો કે તેને ભૂત વર્જ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે જુઓ ખાવરો અને દારૂબાજ માણસ દાણીઓ તથા પાપીઓનો મિત્ર છે. પરંતુ જ્ઞાન પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે. કોઈ એક ફરોશીએ પોતાની સાથે જમવા સારું તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગે મનમની એક ડબ્બી લાવીને તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઉભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી નૂછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેને અત્તર ચોર્યું. તે જોઈને ફરોશીઓ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યા કે જો આ માણસ પ્રબોધક હોત તો આ સ્ત્રી જેને અડકે છે એ કોણ છે, કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. ઈસુએ તેમને કહ્યું કે સિમોન, મારે તને કહેવું કઈ કહેવું છે. તેને કહ્યું કે ઉપદેશક કહે ઈસુએ કહ્યું, એક લેણદાર ને બે દેવાદાર હતા. એકને 500 દિનારનું દેવું ને બીજાને 50નું હતું. જ્યારે તેઓની પાસે વાળી આપવાનું કાંઈ નહોતું ત્યારે તેણે બંનેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે? શિમોને ઉત્તર આપ્યો કે મને લાગે છે કે જેને તેને વિશેષ માફ કર્યું તેણે તો એ વ્યાજબી નિર્ણય કર્યો. પછી તેણે પેલી સ્ત્રીને તરફ મોં ફેરવીને શિમોનને કહ્યું કે આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ ધોવાને સારું તે મને પાણી આપ્યું નહીં, પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેને પોતાના ચોટલાથી નૂછ્યા છે. તે મને ચુંબન કર્યું નહીં, પણ હું માહે આવ્યો ત્યારથી તે મારા પગને ચુંબન કર્યા કરે છે. તે મારે માથે તેલ ચોળ્યું નહીં, પણ તેણે મારા પગે અત્તર ચોળ્યું છે. માટે હું તને કહું છું કે તેના પાપ ઘણા છે અને તેને માફ થયા છે, કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો છે. પણ જેને થોડું માફ થયું છે એ થોડો પ્રેમ રાખે છે. ત્યાર પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે. તેથી જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે. પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.
લુકનો 8મો અધ્યાય. થોડી મુદત પછી તે શહેર શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો, અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલાય સ્ત્રીઓ જેઓને ઊંડા આત્માઓથી તથા મંદવારથી સાજી કરવામાં આવી હતી, એટલે મગદલાની મરિયમ, જેઓમાંથી 7 ભૂત નીકળ્યા હતા, તે હેરોદના કારભારી ખુજાની પત્ની યોહન્ના, સુસાનના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી, તેઓ પણ તેની સાથે હતી. જ્યારે ઘણા લોકો એકઠા થયા અને શહેરે શહેરના લોકો તેની પાસે આવ્યા, ત્યારે તેને દ્રષ્ટાંતમાં કહ્યું કે વાવનાર બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલા એક બી માર્ગની કોરે પડ્યા, તે પગ તળે ખૂંદાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે ખાઈ ગયા. બીજા બી પથ્થર પર પડ્યા અને તેને વિનાશ નહીં મળવાથી ઉગ્યા તેવા જ તે ચીમડાઈ ગયા. બીજા કાંટાઓમાં પડ્યા, કાંટાઓએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યા. વળી બીજા સારી ભોય પર ભોયમાં પડ્યા, તે ઉગ્યા અને તેને 100 ગણું ફળ આવ્યું. એ વાતો કહેતા તેણે ઘાટો પાડીને કહ્યું કે જેને સાંભળવાને કાન છે તેને સાંભળવું. તેના શિષ્યો તેને પૂછ્યું કે દ્રષ્ટાંતનો અર્થ શું હશે? તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્રષ્ટાંતો દ્વારા એ માટે કે જોતા તેઓ જુએ નહીં ને સાંભળતા તેઓ સમજે નહીં. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે, માર્ગની કોરે પડેલા તો સાંભળનારા છે. શૈતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણની વેળાએ પાછા હટી જાય છે. જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. સારી ભોયમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે અને ધીરજથી ફળ આપે છે. વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ માહે આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે, કેમ કે પ્રગટ નહીં કરાશે એવું કંઈ છાનું નથી અને જણાશે નહીં તથા ઉગાડું નહીં થશે એવું કંઈ ગુપ્ત પણ નથી. માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો, કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે. તેની માં તથા તેના ભાઈઓ તેને મળવા આવ્યા, પણ લોકની ભીડને લીધે તેઓ તેની નજીક જઈ શક્યા નહીં. તેને કોઈએ ખબર આપી કે તારી માં તથા તારા ભાઈઓ બહાર ઊભા રહ્યા છે, તેઓ તેને મળવા ચાહે છે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાડે છે તેઓ મારી માં તથા મારા ભાઈઓ છે. એ અરસામાં એક દાડો તે પોતાના શિષ્યોની સાથે હોડી પર ચડ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે આપણે સરોવરને પેલે પાર જઈએ અને તેઓ નીકળ્યા. તેઓ હા તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો. સરોવર પર પવનનું તોફાન થયું જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું અને તેઓ જોખમમાં આવી પડ્યા. તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે સ્વામી સ્વામી અમારો નાશ થાય છે. અને તેને ઉઠીને પવનને તથા પાણીના મોજાઓને ધમકાવ્યા એટલે તેઓ બંધ પડ્યા ને શાંતિ થઈ. તેને તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે. તેઓ બીને અચરજ થયા અને મહોમાહે કહ્યું કે આ તે કોણ છે કે પવન તથા પાણીને પણ તે આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. ગાલિલની સામેના ગેસ્સાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા. તે કાંઠે ઉતર્યો ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો જેને ભૂતો વળગેલા હતા. તે ઘણી મુદતથી લુગડા પહેરતો ન હતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો. તેણે ઈસુને દીઠો ત્યારે તે બૂમ પાડીને તેની આગળ પડ્યો ને મોટે ઘાટે કહ્યું કે ઓ ઈસુ પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે. કારણ કે તેણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો કેમ કે તે વારે વારે તેને વળગતું હતું અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા. પણ બંધનો તોડી નાખીને તે ભૂત તેને રાનમાં હાંકી જતું હતું. ઈસુએ તેને પૂછ્યું કે તારું નામ શું છે? તેણે તેને કહ્યું કે સેના, કેમ કે તેમાં ઘણા ભૂતો બેઠા હતા. ભૂતોએ તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડાણોમાં જવાનો હુકમ ન કર. હવે ત્યાં ઘણા ભૂંડોનું એક ટોળું પહાડ પર ચડતું હતું. તેઓએ તેને વિનંતી કરી કે અમને તેઓમાં બેસવાની રજા આપ. તેણે તેઓને રજા આપી. ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં બેઠા. તે ટોળું કરડા પરથી સરોવરમાં ધસી પડીને ડૂબી મૂ. જે થયું તે જોઈને ચરાવનારા નાઠા અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું. જે થયું તે જોવા સારું લોકો નીકળ્યા અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેને તેઓએ લુગડા પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો દીઠો અને તેઓ બીધા. ભૂત વળગેલો માણસ સી રીતે સાજો થયો તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહ્યું. ગેરસામીના આસપાસના સર્વ દેશોના સર્વ લોકોએ તેને વિનંતી કરી કે અમારી પાસેથી ચાલ્યો જા, કેમ કે તેઓને ઘણી દહેશત લાગી હતી. પછી હોડી પર ચડીને તે પાછો ગયો. પણ જે માણસમાંથી ભૂત નીકળ્યા હતા તેણે ઈસુ સાથે રહેવાની વિનંતી કરી. પણ તેણે તેને વિદાય કરીને કહ્યું કે તારે ઘેર પાછો જા અને દેવે તારે સારું કેવા મોટા કામ કર્યા છે તે કહી જણાવો. તેણે જઈને ઈસુએ કેવા મોટા કામ તેને સારું કર્યા હતા તે આખા શહેરમાં પ્રગટ કર્યું. ઈસુ પાછો આવ્યો ત્યારે લોકોએ તેનો આવકાર કર્યો કેમ કે બધા તેની વાટ જોતા હતા. જુઓ, યાયર નામનો એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે મારે ઘરે આવો, કેમ કે તેને આશરે 12 વર્ષની એકની એક દીકરી હતી. તે મરવા પડી હતી. તે જતો હતો તે દરમિયાન ઘણા લોકોએ તેના પર પડાપડી કરી. એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો. તેણે પોતાની બધી પૂંજી વેદો પાછળ ખર્ચી નાખી હતી પણ કોઈ તેને સાજી કરી શક્યું ન હતું. તે તેને પછવાડે આવીને તેના લુગડાની ખોરને અડકી અને તરત તેનો લોહીવા બંધ થયો. ત્યારે ઈસુએ પૂછ્યું કે મને કોણ અડ્યું? બધાએ ના પાડી ત્યારે પીતર તથા જેઓ તેની સાથે હતા તેઓએ તેને કહ્યું કે સ્વામી, તારા ઉપર ઘણા લોક પડાપડી કરે છે અને તને ચડી નાખે છે. પણ ઈસુએ તેઓને કહ્યું કે કોઈ મને અડક્યું ખરું, કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી. જ્યારે તે સ્ત્રીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી ત્યારે તે ધ્રુજતી ધ્રુજતી આવી અને તેના પગ આગળ પડીને શા કારણથી તે તેને અડકી હતી અને સી રીતે તરત સાજી થઈ હતી તે બધી તેણે બધા લોકોની આગળ તેને કહી સંભળાવ્યું. તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તેને સાજી કરી છે, શાંતિથી જા. તે હજી બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીઓને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે, ઉપદેશક ને તસ્તી ન દે. પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે બીમા માત્ર વિશ્વાસ કર એટલે તે સાજી થશે. તે ઘરમાં આવ્યો ત્યારે પિતર, યાકૂબ, યુહાન તથા છોકરીના મા બાપ સિવાય તેણે તેઓને પોતાની સાથે માહે આવવા દીધો નહીં. તેને સારું બધા રડતા તથા વિલાપ કરતા હતા, પણ તેણે તેઓને કહ્યું કે રડો માં, કેમ કે તે મરી ગઈ નથી પણ ઊંઘે છે. તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો, પણ તેણે તેનો હાથ પકડીને મોટે ઘાટે કહ્યું કે હે છોકરી, ઉઠ. તેનો આત્મા પાછો આવ્યો ને તે તરત ઉઠી અને તેણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો. તેના મા બાપ અચરજ થયા, પણ તેણે તેઓને આજ્ઞા આપી કે જે થયું તે કોઈને કહેતા ના.
લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય. તેણે પોતાના 12 શિષ્યને બોલાવીને તેઓને સગળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. વળી દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માંદાઓને સાજા કરવા તેણે તેઓને મોકલ્યા. તેણે તેઓને કહ્યું કે મુસાફરીને સારું તમે કંઈ પણ ન લેતા લેતા ના, લાકડી નહીં, જોણી નહીં, રોટલી નહીં કે નાણું પણ નહીં, વળી બબ્બે અંગરખા રાખશો નહીં. જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં જ રહો ને ત્યાંથી જ નીકળો. તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો અંગીકાર કર્યો ન હોય તેટલાની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખજો. તેઓ ત્યાંથી નીકળ્યા અને ગામે ગામ સુવાર્તા પ્રગટ કરતા તથા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા. હવે જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાયક એમ કહેતા હતા કે યોહાન મરેલામાંથી ઉઠ્યો છે, પણ કેટલાયક કહેતા હતા કે એલિયા પ્રગટ થયો, અને બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. હેરોદે કહ્યું કે મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું, પણ જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? અને તેણે તેને જોવા ચાહ્યું. પ્રેરિતોએ પાછા આવીને તેઓએ જે જે કર્યું હતું તે તેને કહી સંભળાવ્યું. પછી તે તેઓને તેડીને બેતસેદા નામના શહેરમાં એકાંતમાં ગયો, પણ એ જાણીને ઘણા લોકો તેની પછવાડે ગયા અને તેણે તેઓનો આવકાર કરીને તેઓને દેવના રાજ્ય સંબંધી વાત કરી અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કર્યા. દહાડો નમવા લાગ્યો ત્યારે 12 શિષ્યોએ આવીને તેને કહ્યું કે લોકોને વિદાય કરકે તેઓ આસપાસના ગામોમાં તથા પરામાં જઈને ખાવાનું વેચાતું લે, કેમ કે આપણે અહીં ઉજ્જળ ઠેકાણે છીએ. પણ તેણે તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. તેઓએ તેને કહ્યું કે અમારી પાસે તો 5 રોટલી ને 2 માછલી સિવાય બીજું કંઈ નથી. અમે જઈને એ સગળા લોકોને સારું ખાવાનું વેચાતું લાવીએ તો જ મળે, કેમ કે તેઓ આશરે 5,000 પુરુષ હતા. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આશરે 50-50ની પંગતમાં તેઓને બેસાડો. તેઓએ તેમ કર્યું અને સર્વને બેસાડ્યા. પછી 5 રોટલી અને 2 માછલી લઈને તેણે આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ દીધો અને તે ભાંગીને લોકને પીરસવા સારું શિષ્યને આપી. તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયા અને છાંડેલા કકડા વીણીને તેઓએ 12 ટોપલી ભરી. તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો ત્યારે તેના શિષ્ય તેની સાથે હતા. તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે યોહાન બાપ્તિસ્ત, પણ કેટલાક કહે છે કે એલિયા, વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત. પણ તેણે તેઓને સખત આજ્ઞા કરી કે એ વાત કોઈને કહેતા ના. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દહાડે પાછા ઉઠવું જરૂરનું છે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોએ અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે લજવાશે. પણ હું તમને સાફ કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાય એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. એ વાતો કહ્યા ને આશરે 8 દહાડા પછી તે પિતર, યોહાન તથા યાકુબને તેડીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ત્યારે જુઓ, બે પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરૂશલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિતર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા દીઠો તથા તેની સાથે જે બે પુરુષ ઊભા હતા તેઓને પણ દીઠા. તેઓ તેની પાસેથી વિદાય થયા હતા ત્યારે પિતરે ઈસુને કહ્યું કે સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે, તું કહે તો અમે 3 માંડવા બનાવીએ, એક તારે સારું, એક મૂસાને સારું અને એક એલિયાને સારું. પણ પોતે શું બોલતો હતો તે સમજતો ન હતો. તે બોલતો હતો એટલામાં એક વાદળું આવ્યું અને તેણે તેઓ પર છાયા કરી. તેઓ વાદળામાં બેઠા ત્યારે તેઓ બીધા. વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વહલો મારો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો. તે વાણી થયા પછી ઈસુ એકલો દેખાયો. તેઓ છાના રહ્યા અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં. બીજે દહાડે તેઓ પહાડ પરથી ઉતર્યા ત્યારે ઘણા લોક તેને મળ્યા. અને જુઓ, લોકોમાંથી એક માણસે ઘાંટો પાડીને કહ્યું કે ઉપદેશક, હું તને વિનંતી કરું છું કે મારા દીકરા પર કૃપા દ્રષ્ટિ કર કે તે મારો એકનો એક પુત્ર છે અને એક અશુદ્ધ આત્મા તેને વળગે છે. તે એકાએક બૂમ પાડે છે અને તે તેને એવો મરડી નાખે છે કે તેને પીણ આવે છે અને તેને ઘણી ઈજા કરીને માંડ માંડ તેને છોડે છે. તેને કાઢવાની મેં તારા શિષ્યને વિનંતી કરી પણ તેઓ તે કાઢી શક્યા નહીં. ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? તારા દીકરાને અહીં લાવ. તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો ને તેને તેના બાપને પાછો સોંપ્યો. તેઓ બધા દેવના આવા મહાપરાક્રમથી વિસ્મિત થયા. પણ તેણે જે જે કર્યું હતું તે સઘળું જોઈને સર્વ વિસ્મિત થયા હતા. ત્યારે તેણે પોતાના શિષ્યને કહ્યું કે આ વચનો તમારા કાનમાં ઉતરવા દો, કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે. પણ એ વાત તેઓ સમજ્યા નહીં અને તેઓથી તે ગુપ્ત રખાઈ કે તેઓ તે સમજે નહીં અને તે સંબંધી તેને પૂછતા તેઓ બીધા. તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય. પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. તેણે તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે. યોહાને તેને કહ્યું કે સ્વામી, અમે એક માણસને તારે નામે ભૂતોને કાઢતા જોયો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના ન કરો, કેમ કે જે કોઈ તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે. તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂશલેમ જવા સારું પોતાનું મોં તે ભણી દ્રઢ રાખ્યું. તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા તેઓ તેને સારું તૈયારી કરવા માટે સમૃણીઓના એક ગામમાં ગયા. તેઓ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરુશલેમ ભણી હતું. એ જોઈને તેના શિષ્યો યાકુબ તથા યુહાને તેને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા. તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કહી તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોંકડાને ડર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે તેને કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું પહેલા જઈને મારા બાપને દાટું. પણ તેણે તેને કહ્યું કે મોયલાઓને પોતાના મોયલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રકટ કર. એકબીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી.
લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય. આ બીના ઉગણ્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાનો હતો ત્યાં તેઓ માના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. ચાલ્યા જાઓ, જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું. થેલી કે જોવણી કે જોડા લેતા ના અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના. વળી જે કોઈ ઘરમાં તમે પહેશો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાઓ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. તેને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતા પીતા રહો, કેમ કે મજૂર પોતાના મુસારાને યોગ્ય છે. ઘેર ઘેર જતા ના. જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. તેમાંના માદાઓને સાજા કરો અને તેઓને કહો કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. પણ જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી સામે ખંખેરી નાખીએ છીએ. તો પણ એટલું જાણજો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હું તમને કહું છું કે તે દાડે એ શહેરના કરતા સદોમના હાલ સહેલ થશે. ઓ ખોરાચીન તને હાય હાય, ઓ બેકસાઇદા તને હાય હાય, કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તૂર તથા સિઝનમાં થયા હોત તો તેઓ ક્યારનો તાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. તથાથી ન્યાયકાળે તમારા કરતા તૂર તથા સિઝનને સહેલું પડશે. વળી ઓ કાપડના હું તું આકાશ સુધી ઊંચું કરાશે શું તો હાડે સુધી નીચું નંખાશે. જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે. તે 70 હરકાતા હરકાતા પાછા આવ્યા અને તેઓ કહ્યું કે પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. ત્યારે તેઓને કહ્યું કે મેં શેતાનને વીજળીની પેટે આકાશથી પડેલો જોયો. જુઓ, મેં તમને સર્પો તથા વિછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાવમાં, પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાઓ. તે જ વડાએ પવિત્ર આત્માથી હરખા રીતે બોલ્યો કે ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા બાપ, કેમ કે એ તને સારું લાગ્યું. મારા બાપે મને સગળું સોંપ્યું છે અને દીકરો કોણ છે એ બાપ વિના કોઈ જાણતો નથી, તેમજ બાપ કોણ છે એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી. તેના શિષ્ય તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ તે જેઓની આંખો જુએ છે તેઓને ધન્ય છે. કેમ કે હું તમને કહું છું કે તમે જે જુઓ છો કે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા પણ તેઓ તે જોવા પામ્યા નહીં, અને હવે તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા પણ તેઓ તે સાંભળવા પામ્યા નહીં. જુઓ, એક પંડિતે ઉભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે સારું મારે શું કરું? તેને તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખવો. તેણે તને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુસાલેમથી યરેકો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. દૈવ જે એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. તેમજ એક લેવી પણ તે ઠેકાણા આવ્યો ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમૃહની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષા સડીને પાટા માર્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. બીજે દાડે તેને બે દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે અને એ કરતા જે કંઈ વધારે ખર્ચ લાગશે એ હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી કે ત્રણમાંનો કોણ થયો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈશ્વરે તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાય, તેથી તેણે તેની પાસે બોલાવીને આવીને કહ્યું કે પ્રભુ, મારી બહેને મને કામ કરવાની એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? તેથી તેને તે કહે છે કે તેને કહે કે તે મને સહાય કરે. પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
આમેન.